पंडित टोडरमल जी रचित मोक्ष मार्ग प्रकाशक, मोक्ष मार्ग प्रकाशक नो स्वाध्याय चाले छे। एमां नवमो अधिकार आपणे करी रह्या छीए। नवमा अधिकार में सम्यक्त्वना विभिन्न लक्षणों मेल, पंदरमी आवृत्ति में पाना नंबर 328 पर सम्यक्त्वना विभिन्न लक्षणों मेल। हवे એના અંતર્ગતમાં આપણે બે વાત લીધી છે, પ્રશ્ન કરી અને જે પૂછવામાં આવ્યું કે સાતે તત્વોના શ્રદ્ધાનો નિયમ કહો છો પણ તે બનતો નથી, કારણ કે કોઈ ટેખાણે તો એમ છે કે પરથી ભિન્ન પોતાના શ્રદ્ધાને જ સમ્યક્ત્વ કહે છે, અને એમ કરીને એમાં સમયસાર કળશમાં છઠ્ઠા કળશમાં જે વાત કહેવામાં આવી એ લીધી, કે એકત્વે નિયતસ્ય શુદ્ધ નયતો વ્યાપ્તુર દશ્યાત્મા, એટલે એમાં એમ કહ્યું કે આ આત્માનું પરદ્રવ્યથી ભિન્ન અવલોકન તે જ નિયમથી સમ્યક દર્શન છે। તેથી નવતત્વની સંતતિને છોડી અમારે તો આ એક આત્મા જ પ્રાપ્ત થાવ, એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો આ કળશ સમયસાર માં છઠ્ઠો કળશ, એમાં એ વાત આવી કે નવતત્વની સંતતિને, નવતત્વના આ બધા વિસ્તારને છોડીને એકમાત્ર આત્મા જ અમને પ્રાપ્ત થાઓ, કેમ કે આત્મા એ પરદ્રવ્યથી ભિન્ન છે અને એનું અવલોકન એ નિયમથી સમ્યક દર્શન છે, આવું આ કળશમાં આવ્યું। વળી આગળ પણ એક બીજું પણ લીધું છે, એમાં કહે છે કે કોઈ ઠેકાણે એક આત્માના નિશ્ચયને જ સમ્યક્ત્વ કહે છે, એ પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાનના પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાંથી લીધું। એમાં એમ કહેવામાં આવ્યું કે દર્શનમાત્મ વિનિશ્ચિત કરીને એ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનો 216મો શ્લોક લેવામાં આવ્યો, એમાં એનો અર્થ એમ થાય છે કે એ એવું પદ છે કે તેનો પણ એવો જ અર્થ છે, માટે જીવ અજીવનું જ અથવા કેવળ જીવનું જ શ્રદ્ધાન થતાં સમ્યક્ત હોય છે, જીવ અજીવનું જ અથવા કેવળ જીવનું જ શ્રદ્ધાન થતાં સમ્યક્ત્વ હોય છે। જો સાત તત્વોના શ્રદ્ધાનનો નિયમ હોય તો આમ શા માટે લખત, અમૃતચંદ્રાચાર્ય ભગવાન આવું શા માટે લખત જો સાત તત્વોના શ્રદ્ધાનનો નિયમ હોત તો? શેની વાત ચાલે છે? સમ્યક દર્શનની, સમ્યક્ત્વની। સમ્યક્ત્વના લક્ષણ તરીકે શું કહેવામાં આવ્યું? ઉમા સ્વાતિજીનું જે સૂત્ર બીજું લેવામાં આવ્યું છે એ જ લેવામાં આવ્યું। ઉમા સાતીજીનું બીજું સૂત્ર શું છે? કે સમ્યક દર્શનનો અર્થ બતાવ્યો છે જે સૂત્ર, એ શું છે? તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એટલે તત્વોની શ્રદ્ધા, સાત તત્વોની શ્રદ્ધા કે નવ તત્વોની શ્રદ્ધા, કેમ કે પુણ્ય અને પાપ બે તત્વને આપણે આશ્રવ અને બંધમાં સમાવીએ છીએ, એટલે સાત કહીએ અથવા તો નવ કહીએ, તો એની શ્રદ્ધા એટલે સમ્યક દર્શન। આ વાત ઉપર અહીંયા પ્રશ્ન કરી અને એનો જવાબ આપી અને સ્પષ્ટતા કરી છે। અહીંયા આ પ્રશ્નની અંદર શું વાત લેવામાં આવી? એમાં એમ લેવામાં આવ્યું કે એવું સાત તત્વની શ્રદ્ધાન છે એને જો સમ્યક દર્શન કહેવામાં આવતું હોય તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમયસારના કળશ 6માં આવું કેમ લખ્યું? શું લખ્યું? કે નવતત્વની સંતતિને છોડીને અમારે તો આ એક આત્મા જ પ્રાપ્ત થાવ અને આત્માનું પરદ્રવ્યથી ભિન્ન અવલોકન તે જ નિયમથી સમ્યક દર્શન છે, અને સાથે પુરુષાર્થ સુધિ ઉપાયમાં પણ એમણે એવું જ લખ્યું કે જીવ ને અજીવ એનું જ શ્રદ્ધાન થાય અને એમાં મુખ્યત્વે જીવનું જ શ્રદ્ધાન થાય એટલે સમ્યક્ત્વ હોય છે, એટલે એમણે એ બંને વખત આ જ વાત લખી છે। તો એનો અર્થ એમ લાગે છે અમને તો કે એવા સાત તત્વ કે નવ તત્વના શ્રદ્ધાનનો કોઈ નિયમ નથી, સમ્યક્ત્વમાં એ સાત તત્વ કે નવ તત્વનું શ્રદ્ધાન હોવું જોઈએ એવો કોઈ નિયમ બનતો નથી, એનો ઉત્તર આપી અને સ્પષ્ટતા કરી છે અહીંયા। એ ઉત્તરમાં શું કહ્યું છે અહીંયા? કે પરથી ભિન્ન જે પોતાનું શ્રદ્ધાન હોય છે તે આશ્રવાદી શ્રદ્ધાનથી રહિત હોય છે કે સહિત હોય છે? પરથી ભિન્ન પોતાનું શ્રદ્ધાને કેવું શ્રદ્ધાન છે? પોતે એટલે કોણ? પોતે એટલે એમાં પોતાની પર્યાય કે પોતાનું મૂળ સ્વરૂપ એ આશ્રવ સહિત હોય તો બંધ ને એના સહિતનું જે સ્વરૂપ છે એનું શ્રદ્ધાન થયું. હું રમેશ છું એવું શ્રદ્ધાન કે હું આત્મા છું એવું શ્રદ્ધાન શું હોવું જોઈએ એમ પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે પરથી ભિન્ન જે પોતાનું શ્રદ્ધાન હોય છે તે આશ્રવ આદિ એટલે એમાં આશ્રવ બંધ આવી ગયા બરાબર છે આશ્રવ આદિ શ્રદ્ધાનથી રહિત હોય છે કે સહિત હોય છે. જો રહિત હોય એટલે કે આશ્રવ અને બંધ વિનાનું જે પોતાનું જે સ્વરૂપ છે એનું જો શ્રદ્ધાન હોય એમ તમે માનો એટલે કે શુદ્ધ સ્વરૂપનું જો શ્રદ્ધાન તમે માનતા હો તો એ મોક્ષના શ્રદ્ધાન વિના તે કયા પ્રયોજન અર્થે આવો ઉપાય કરે તો પછી એનો અર્થ જ એમ થાય છે કે એની શુદ્ધ દશા છે એની મુક્તિની દશા છે અને એને એવી મુક્તિની દશાને પ્રાપ્ત કરવી છે એવું એને પ્રયોજન છે અને એવું પ્રયોજન વિના એ એવા શુદ્ધને એ માને નહીં એટલે એને એ ઉપાય કરે છે એનો અર્થ જ છે કે એનું એને શ્રદ્ધાન છે. શેનું શ્રદ્ધાન છે? આશ્રવ અને બંધનું શ્રદ્ધાન છે એટલે કે આશ્રવ અને બંધ રહેલા છે અને એનાથી રહિત પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને એવા શુદ્ધ સ્વરૂપ એ મોક્ષ સ્વરૂપની એને પ્રાપ્તિ કરવી છે અને એનો ઉપાય છે. એટલે અહીંયા આશ્રવ અને બંધની વાત આવી. હવે એના પછી કહે છે કે સંવર નિજરાના શ્રદ્ધાન વિના રાગ આદિ રહિત થઈ સ્વરૂપમાં ઉપયોગ લગાવવાનો ઉદ્યમ તે શા માટે રાખે છે? એટલે એનો અર્થ એમ થયો કે એને સંવર અને નિજરા જે છે એની પણ એને શ્રદ્ધા છે. જો સંવર અને નિજરાની શ્રદ્ધા ન હોત તો પછી એ રાગ વિનાનું એટલે રાગ દ્વેષ વિનાનું કષાય ભાવ રહિત એવું શુદ્ધ સ્વરૂપ જે છે એમાં એ ઉપયોગ લગાવવાનો પ્રયત્ન પુરુષાર્થ કરતો ન હોત. એટલે એને એ ખ્યાલ છે કે રાગ દ્વેષ વિના સંવર અને નિજરા દ્વારા જ એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકશે. સંવર દ્વારા એને હવે આશ્રવ થશે નહીં અને નિર્જરા દ્વારા પૂર્વના જે બંધ છે એ ખરી જશે અને એને શુદ્ધ સ્વરૂપ એટલે મોક્ષ સ્વરૂપની પ્રાપ્તિ થશે. આશ્રવ બંધના શ્રદ્ધાન વિના તે પૂર્વ અવસ્થાને શા માટે છોડે છે? એટલે એને શ્રદ્ધા છે જ કે આશ્રવ અને બંધ પણ છે અને એ આશ્રવ અને બંધને કઈ રીતે દૂર કરી શકાશે? તો કે આશ્રવને સંવર દ્વારા દૂર કરી શકાશે અને બંધને નિર્જરા દ્વારા દૂર કરી શકાશે. એટલે આ ચારે ચાર વસ્તુ એને મનમાં સ્પષ્ટ છે અને બરાબર એની શ્રદ્ધા વર્તે જ છે. માટે આશ્રવાદીના શ્રદ્ધાન રહિત સ્વ પરનું શ્રદ્ધાન કરવું સંભવતું નથી. એટલે અહીંયા જે સ્વ પરના શ્રદ્ધાનની વાત અમૃતચંદ્રાચાર્ય ભગ કરી છે એનો અર્થ જ એ થાય છે કે સ્વનું શ્રદ્ધાન અને પર એટલે પરથી જુદું પોતે છે એટલે બે તત્વ આવ્યા. સ્વ એટલે પોતાનું જીવતત્વ આવ્યું, પર એટલે બીજા બધા અન્ય આવી ગયા. એટલે સ્વ અને પરનું જીવ અને અજીવનું શ્રદ્ધાન આવ્યું અને સ્વનું શ્રદ્ધાન કર્યું એટલે કેવા સ્વનું શ્રદ્ધાન કર્યું? તો શુદ્ધ સ્વનું શ્રદ્ધાન કર્યું. શુદ્ધ એટલે આશ્રવ બંધ વિનાનું શુદ્ધ તત્વ છે અને એમ શ્રદ્ધાન કર્યું એટલે એનો અર્થ કે મોક્ષનું શ્રદ્ધાન કર્યું. અને પછી એના ઉપાયમાં જે કર્યું એમાં એણે શું કર્યું? તો કે એ સંવર દ્વારા એને આશ્રવ રોકાય છે એમ એને આશ્રવ અને સંવરના પણ શ્રદ્ધાન થયા અને નિજરા દ્વારા બંધ જાય છે એટલે એનું પણ એને શ્રદ્ધાન થયું. એટલે એ રીતે મોક્ષ, સંવર નિજરા અને આશ્રવ બંધ એમ પાંચ, અને પહેલા જે કર્યું તે પોતે જીવ અને બીજા અન્ય જે છે એનાથી જુદા એ બધા અજીવ એમ સાત તત્વ થયા. એ રીતે સાતે તત્વોના શ્રદ્ધાનનો નિયમ એમાં થઈ જાય છે. તેમાં કે જ્યારે એ એમ નિર્ણય કરે કે પોતે સર્વ દ્રવ્યોથી જુદો ભિન્ન અવલોકનમાં આવે એટલે બીજું બધું અમારે છોડી અને માત્ર એ જ જોઈએ એમ જ્યારે કળશમાં વાત આવી તો એમાં એનો અર્થ એવો થઈ જાય છે કે એ સમ્યક દર્શનની જ વાત છે. એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે વાત લખી છે કળશમાં અને પુરુષાસ્થિતિ ઉપાયના શ્લોકમાં એ બંનેમાં એ સાત તત્વો નવ તત્વોના શ્રદ્ધાન એમાં સમાયેલા જ છે. એમ અહીંયા પંડિતજી આપણને સમજાવે છે. તો આટલે સુધી આપણે ગઈ વખતે સ્વાધ્યાય કર્યો હતો એટલે અહીંયા આગળનું વાક્ય આપણે વાંચી અને આગળ લઈ જઈએ. વળી કેવળ આત્માનો નિશ્ચય છે ત્યાં પણ પરનું પરરૂપ શ્રદ્ધાન થયા વિના આત્માનું શ્રદ્ધાન થાય નહીં. બીજું એનાથી જુદું છે ત્યારે પોતે બીજાથી જુદો એમ થાય ને, એટલે બીજું કંઈક હોવું જોઈએ ને, એ રીતે પણ જોવામાં આવે તો અજીવનું શ્રદ્ધાન ત્યાં થઈ જાય છે. એટલે જીવ અને અજીવનું શ્રદ્ધાન થાય છે અને પ્રથમ કયા પ્રમાણે આશ્રવાદિકનું શ્રદ્ધાન પણ ત્યાં અવશ્ય હોય જ છે. તેથી અહીં પણ સાતે તત્વોના શ્રદ્ધાનનો નિયમ જાણવો. તો આ રીતે અહીંયા સાત તત્વનો મેળ અહીંયા આ રીતે બેસી જાય છે. હવે આગળ અહીંયા કહે છે કે બીજું, આશ્રવાદીના શ્રદ્ધાન વિના સ્વ પરનું શ્રદ્ધાન અથવા કેવળ આત્માનું શ્રદ્ધાન સાચું હોતું નથી. તમે એકલા સ્વ અને પરનું જ શ્રદ્ધાન કરો અને તમે આશ્રવ કે બંધ તમને છે કે નથી એના તરફ કંઈ વિચાર જ ના કરો, મૂંઢતા દર્શાવો એના તરફ અને માત્ર એમ કે સ્વ અને પર બસ બે એટલું જ શ્રદ્ધાન કરો તો શું થાય એમ અહીંયા કહે છે કે બીજું, આશ્રવ આદિના શ્રદ્ધાન વિના એકલું માત્ર સ્વ અને પરનું શ્રદ્ધાન અથવા તો આત્માનું શ્રદ્ધાન, કેવળ આત્માનું શ્રદ્ધાન એ સાચું હોતું નથી, એ સાચું શ્રદ્ધાન થઈ શકે નહીં. આત્મદ્રવ્ય છે તે તો શુદ્ધ અને અશુદ્ધ પર્યાય સહિત છે. શુદ્ધ એ દ્રવ્ય અપેક્ષાએ છે અને એની પર્યાયની અપેક્ષાએ જોવા જઈએ તો વર્તમાન પર્યાય એ અશુદ્ધ છે. તમારે અશુદ્ધ પર્યાયને પણ સમજવી તો પડે ને. શાસ્ત્રની અંદર જ્યારે વાત કહેવામાં આવી હોય તો ત્યાં એની અપેક્ષા હોય. સમયસાર દ્રષ્ટિપ્રધાન ગ્રંથ છે, દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે, તો ત્યાં દ્રષ્ટિનો વિષય શું હોય, શુદ્ધ હોય એમ જ્યારે જણાવવું છે ત્યારે ત્યાં પર્યાયને ગૌણ કરીને એમ કહેવામાં આવે કે દ્રવ્ય અપેક્ષાએ તો તત્વ શુદ્ધ જ છે, દ્રવ્ય અપેક્ષાએ તો જ્ઞાયક છે, એ ક્યારેય અશુદ્ધ થયો જ નથી, એને શુભ અને અશુભ ભાવે પરિણમવું થયું જ નથી. આપણે ગઈકાલે વાત આ લીધી છઠ્ઠી ગાથામાં. પણ ત્યાં અપેક્ષા શું છે કે ભાન કરાવવું છે કે દ્રષ્ટિનો વિષય કેવો હોય અને એના પર તમારે દ્રષ્ટિ કરવી છે તો કેવા વિષય તરફ દ્રષ્ટિ કરવી છે એ જણાવવું છે. એટલે એ વાતને તમે પકડી લો અને તમે એમ કહો કે ના, હું ભગવાન આત્મા ક્યારેય અશુભ કે શુભ ભાવે થયો જ નથી એટલે મારે કાંઈ કરવાનું નથી, એમ ન હોય. પ્રભુ, તમારે વર્તમાન પર્યાયને પણ સમજવી પડે. જ્યાં જેવું કથન જે અપેક્ષાથી કરવામાં આવ્યું હોય ત્યાં એની અપેક્ષા અને પ્રયોજનને સમજીને વાત લેવાની છે. એટલે ત્યાં એમ કહેવામાં આવ્યું હોય. પણ તમે અત્યારે વર્તમાનમાં ક્યાં શુદ્ધ પર્યાયમાં છો? તમારી પર્યાય શુદ્ધ ક્યાં થઈ રહી છે? દ્રષ્ટિ જ આત્મા તરફ ગઈ નથી તો પછી શુદ્ધ પર્યાય ક્યાં થાય? એટલે એને અશુદ્ધ પર્યાય વર્તમાનમાં વર્તે છે. એ અશુદ્ધ પર્યાય છે એમ જ્યારે સ્વીકાર થાય, અત્યારે વર્તમાનમાં અશુદ્ધ પર્યાય છે એવો સ્વીકાર થયો, એનો અર્થ જ એ થયો કે આશ્રવ અને બંધનો સ્વીકાર થઈ ગયો. અને આશ્રવ બંધનો સ્વીકાર થાય તો પછી એ આશ્રવ બંધને છોડવાનો, એનાથી રહિત થવાનો પણ પછી સ્વીકાર થવો જ જોઈએ કે ના, તો પછી એનાથી રહિત એવું મારું શુદ્ધ સ્વરૂપ છે. અને શુદ્ધ સ્વરૂપ એટલે મોક્ષ સ્વરૂપનો પણ નિર્ણય થાય છે. અને આશ્રવ બંધ જાય કેવી રીતે, આશ્રવ અને બંધ જાય કેવી રીતે, એટલે સ્વાભાવિક રીતે સીધી વાત આવે કે સંવર અને નિજરા દ્વારા. એટલે એમાં એ પાંચે પાંચ વસ્તુ આવી જાય અને પેલું સ્વ અને પર એમ કરતા બે વસ્તુ બીજી આવે, એટલે સાતે તત્વોનો નિર્ણય એમાં હોય જ છે. એના વિના એકલા સ્વ અને પરની વાત કરો કે હું સ્વ અને બીજું પર, એટલું વિચાર કરવા માત્રથી એ સમ્યક દર્શન થાય એમ બને નહીં. અને એ વાત અહીંયા કરે છે કે આત્મા દ્રવ્ય છે તે તો શુદ્ધ અશુદ્ધ પર્યાય સહિત છે. જેમ તંતુના અવલોકન વિના પટનું અવલોકન ન થાય, તમે કપડું જુઓ છો તો એમાં તમને તાણાને વાણા તો હોય, તાણાવાણા વિના તમને કપડું હોય એવું દેખાય? કપડું તાણાવાણા વગરનું કપડું દેખાય એવું કેવી રીતે બને? કપડું દેખાય છે તેનો અર્થ છે કે તાણાવાણા પણ દેખાય જ છે. તાણાવાણા ન દેખાય ને કપડું દેખાય એમ ક્યાંથી બને? ભલે પાતળા હોય, ઝીણા હોય, ગમે તે હોય, પણ એનો આખો દેખાવ બને છે તાણાવાણાથી. તો પછી એટલે અહીંયા કહે છે કે જેમ તંતુના અવલોકન વિના પટનું અવલોકન ન થાય, તેમ શુદ્ધ અશુદ્ધ પર્યાય ઓળખ્યા વિના આત્મદ્રવ્યનું શ્રદ્ધાન ન થાય. તે શુદ્ધ અશુદ્ધ અવસ્થાની ઓળખાણ આશ્રવાદીની ઓળખાણથી થાય છે. અશુદ્ધ અવસ્થાની ઓળખાણ જે છે એ તમને આશ્રવ અને બંધને સમજો ત્યારે થાય છે. એટલે કે આશ્રવાદીના શ્રદ્ધાન વિના એકલું સ્વ પરનું શ્રદ્ધાન અથવા તો કેવળ આત્માનું શ્રદ્ધાન એ કાર્યકારી પણ નથી. ઉલટો એમાં તો સ્વચ્છંદ થઈ જાય, સ્વચ્છંદ થાય, નિશ્ચય આભાસી થઈ અને સ્વચ્છંદ થાય. ઘણા લોકોને એવું થાય છે, સમયસારનો અભ્યાસ ખૂબ કરે અને પછી બીજા શાસ્ત્રોનો અભ્યાસ જ ન કરે ને, એટલે કરણાનુ યોગનો કદાચ બીજો અભ્યાસ કરે પણ એ ચરણાનુ યોગનો ચારિત્ર વિશેની વાતનો અભ્યાસ જ ન કરે અને પોતાની પર્યાય અત્યારે વર્તમાનમાં મલિન છે એ વાતનો સ્વીકાર જ ન કરે ને, એને પછી નિશ્ચય આભાસી સ્વચ્છંદ પણ આવે કે હું તો શુદ્ધ જ છું, હું તો શુદ્ધ જ છું. સમયસારમાં કહ્યું છે કે આત્મા તો શુદ્ધ જ છે, પણ ભલા ભગવાન તું જરાક તો પાછો વળીને જોતો ખરો તારી પર્યાય કેવી છે. એ તો દ્રવ્યની અપેક્ષાએ એમાં કહેવામાં આવ્યું છે અને એમાં દર્શાવવું છે, તને વિશ્વાસ અપાવવો છે કે તારું મૂળ સ્વરૂપ શુદ્ધ છે એટલે તું એને પ્રાપ્ત કરી શકીશ. તું ક્યાંયથી, તું એટલે શુદ્ધ આત્મા, તું ક્યાંયથી મલિન થયો નથી, એટલે કે શુદ્ધ આત્મા ક્યાંયથી કોઈ રીતે મલિન થયો નથી એવો તને વિશ્વાસ અપાવવો છે અને તારા એ પુરુષાર્થમાં તને એક મદદ કરવી છે કે તારે ક્યાં દ્રષ્ટિ કરવી. તું પર્યાય સહિતના આત્મા તરફ દ્રષ્ટિ કરવા જઈશ તો પર્યાય બદલાતી વસ્તુ છે એટલે તું ત્યાં સ્થિરતા કરી શકીશ નહીં. તારે આત્મામાં સ્થિર થવું છે ને તો પછી તું પર્યાયને જોયા કરીશ તો પર્યાય તો દરેક ક્ષણે ક્ષણે બદલાય છે. એટલે ત્યાં એમ કહેવામાં આવે કે દ્રવ્ય શુદ્ધ છે, એ દ્રવ્ય તરફ જ તું દ્રષ્ટિ કર, પર્યાયને જોઈશ નહીં. એટલે સુધી સમયસારમાં એ વાત આવી જાય છે કે શુદ્ધ પર્યાય તરફ પણ તું દ્રષ્ટિ નહીં કર. શુદ્ધ પર્યાય એટલે સમ્યક દર્શનની પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય, એ બધી શુદ્ધ પર્યાય ગણાય. એટલે શુદ્ધ પર્યાયને તું જો નહીં, તું માત્ર ત્રિકાળ રહેવાવાળા દ્રવ્ય ધ્રુવને જો કે જે બદલાતું નથી, એ તારું મૂળ સ્વરૂપ છે અને એના તરફ તું વળી જાય છે, એના તરફ તું ઢળે છે, એના તરફ દ્રષ્ટિ કરે છે, એની સન્મુખ થાય છે. આ જુદી જુદી જગ્યાએ આ પ્રમાણે શબ્દો વાપરવામાં આવ્યા છે, એના તરફ દ્રષ્ટિ કર. અને એવી દ્રષ્ટિ કરાવવી છે એટલે તને દ્રઢતા કરાવે કે તારું સ્વરૂપ તો શુદ્ધ જ છે, શુદ્ધ જ છે, શુદ્ધ જ છે. અને શુદ્ધ જ છે એવું મનમાં નક્કી થાય છે ને એટલે એ શુદ્ધનું મહાત્મ્ય પણ આવે છે અને શુદ્ધને પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ પણ ઉપડે છે. એટલે સમયસારમાં એમ કહેવામાં આવ્યું છે. હવે આ પેલો બિચારો ભોળો એને એમ જ પકડી લે અને પછી નિશ્ચય આભાસી થઈ જાય કે શુદ્ધ જ છે, શુદ્ધ જ છે, કહ્યું છે તો હું તો શુદ્ધ જ છું, બસ હું શુદ્ધ છું એમ કરીને બેસી જાય તો ક્યાંથી પાર આવશે. એને હજી વર્તમાનમાં જે ભાવો થઈ રહ્યા છે પરના લક્ષ્ય તેનું પરિણમન થયેલું છે અને છતાં પોતાને શુદ્ધ માને. આવા નિશ્ચય આભાસી આવા એક ભાઈને હું મળ્યો છું, સમયસારનો એ સ્વાધ્યાય કરાવતા હતા ઘણા વર્ષોથી. અને બસ વાત આવી તો કે કઈ નહીં એમાં શું છે, અમે તો લીલોતરી પણ તિથિના દિવસે પણ ખાઈએ, એમાં શું થઈ જાય કે કોઈ એ બધા કામ કે એ આત્માના છે જ નહીં, કે આત્મા ક્યાં ખાય જ છે, એટલે કે અમે તો ખાઈએ છીએ એમ કે પાછા સલાહ આપતા હતા બધાને, એમાં કંઈ નથી એમ. એટલે કદાચ કંદમૂળ સુધી પણ એ વાત આવી જાત, પણ આ રીતની વાત કે કંઈ એ છે જ નહીં, એમાં એ કંઈ કરવાનું છે જ નહીં. એટલે કોઈ બાહ્ય ચારિત્ર જે છે એની તો કોઈ વાત જ નહીં, એટલા બધા નિશ્ચય આભાસ. મેં કોઈ એમ ન હોય, તમને સાચી શ્રદ્ધા થાય એટલે સહજ રીતે તમારામાં એવા ફેરફાર આવવા જ જોઈએ, તો જ એ સાચી શ્રદ્ધા કહેવાય. વર્તમાન તમારી જે પર્યાય છે એની સાથે તમારે હંમેશા એને કમ્પેર કરવું જોઈએ કે શુદ્ધ સ્વરૂપ જે મૂળભૂત કહ્યું છે એની અને મારું અત્યારે વર્તમાન સ્વરૂપ છે એમાં ક્યાં તફાવત પડે છે, બેની વચ્ચે એટલા સુધી હું પહોંચ્યો છું કે નથી પહોંચ્યો, એમ તમને એ જાણવા માટે વાત કરવામાં આવી છે કે આ શુદ્ધ અને આ જે છે તમારું વર્તમાન એ તમારે જાતે મેળવવાનું છે એની જોડે. એટલે સમયસારની 12મી ગાથામાં એ વાત કરી જ છે કે દરેક સમયે સમયે તમારી જેવી સ્થિતિ થતી જાય એ તમારે જાણવી જોઈએ. એ આખી 12મી ગાથામાં એ વાત કરવામાં આવી છે કે એ જાણવું, એ જાણેલો પ્રયોજનવાન છે. એ જે તમારો એક સોનાનું ઉદાહરણ આપીને એમાં એમ કહેવામાં આવ્યું છે કે સોનું જે છે તો જે માટી સાથે રહેલું છે અને એ પછી જેને તાપ આપવામાં આવે તો પછી શુદ્ધ થતું જાય છે. શુદ્ધ થતું જાય છે ત્યાં સુધી તમે દરેક વખતે એને જાણો છો કે હવે કેટલું શુદ્ધ થયું, કેટલી શુદ્ધિ છે અને કેટલી અશુદ્ધિ બાકી રહી છે, કેટલી અશુદ્ધિ હવે બાકી રહી, કેટલી શુદ્ધતા થઈ. એ ક્યાં સુધી જાણવી પડે કે પૂર્ણ શુદ્ધ થાય ત્યાં સુધી તમારે જાણવું પડે કે આટલી અશુદ્ધિ છે, હજી આટલી અશુદ્ધિ બાકી રહી, છેલ્લે પૂર્ણ શુદ્ધ થાય ત્યાં સુધી તમારે એ જાણવું પડે. એટલે એ રીતે જે છે એ જે અશુદ્ધતાની વાત જે છે એને જાણેલી પ્રયોજનવાન કહેવામાં આવી છે. એનું પ્રયોજન એ છે કે એને દૂર કરવા માટે જાણવી પડે છે. એટલે વર્તમાન પર્યાય તમારે એટલા માટે જાણવાની છે, એને ઉપાયદેય તરીકે જાણવાની નથી, એને આશ્રવ કરવા માટે વર્તમાન પર્યાયને જાણવાની નથી, પણ એ પેલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ માટે થઈને છેલ્લી અશુદ્ધિને પણ તમારે જાણવી પડે એ અપેક્ષાએ તમારી એ દશાને તમારે જાણવાની છે, એનો આશ્રવ નથી કરવાનો. એ વાત પણ સ્પષ્ટ સમયસારમાં કરવામાં આવી છે. આશ્રવ તો કોનો કરવાનો છે? આશ્રવ કોનો કરવાનો? શુદ્ધ અવસ્થાનો આશ્રવ કરવાનો. પૂર્ણ શુદ્ધ અવસ્થા છે એનો આશ્રવ કરવાનો. એટલે પૂર્ણ શુદ્ધ અવસ્થાનો આશ્રવ કરવા માટે એ શુદ્ધની વાત ખૂબ કહેવામાં આવી છે. સમયસારની અંદર એ શુદ્ધની વાત ઘણી કરવામાં આવી છે કે તું શુદ્ધ જ છો, એવો તું નિર્ણય લઈ લે તો જ તને મહાત્મા આવશે, અને પછી તારે એ દ્રષ્ટિનો વિષય શુદ્ધ જ છે, એના ઉપર તારે દ્રષ્ટિ કરવાની છે, પર્યાય તરફ દ્રષ્ટિ નથી કરવાની. આ વાત ખૂબ લેવામાં આવી છે. દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે અને આ 19 વખત ત્યાં સભામાં ગુરુદેવે વાંચ્યું એટલે ઘણા લોકોના મનમાં બધું જુદી જુદી રીતે પકડાઈ ગયું છે. કેટલાય નિશ્ચય આભાસી થઈ ગયા છે અને કેટલાયને મનમાં એમ જ છે કે ગુરુદેવ તો આ કંઈ બીજું ધર્મ કરવાની વાત જ નથી કરતા, આ ક્રિયાની તો કોઈ વાત જ નથી કરતા. એમ નહોતું, ગુરુદેવે તો જે શાસ્ત્ર વાંચ્યા એ પ્રમાણે વાત કરી છે. એટલે બંને રીતે સમજવું જોઈએ કે શાસ્ત્રનું પ્રયોજન શું છે. એવી જ વાત અહીંયા આ પંડિતજીએ કરી છે. શું વાત કરી છે? કે તમે એમ માની લો કે હું સ્વ અને બીજું બધું પર, એટલે બધું એમાં આવી ગયું. કેમ કે અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ બે જગ્યાએ આવું કહ્યું છે અને એ જ સમ્યક દર્શન છે, એટલે એમ કરીને પકડીને બેસી જઈએ તો ન ચાલે, એ નહીં ચાલે. એકલું સ્વનું શ્રદ્ધાન કરો, સ્વ પરથી જુદું સ્વ, એટલે એમાં સમ્યક દર્શન એમ નહીં ચાલે. અને એનું એક કારણ અહીંયા બીજું આપ્યું છે એ સમજીએ આપણે. તો વાત એ ચાલી રહી છે કે આશ્રવ આદિના શ્રદ્ધાન વિના સ્વ પરનું શ્રદ્ધાન અથવા કેવળ આત્માનું શ્રદ્ધાન કાર્યકારી પણ નથી. કારણ કે એવું શ્રદ્ધાન કરો અથવા ન કરો, શું પોતે છે તે પોતે જ છે અને પર છે તે પર છે, એ કાર્યકારી નથી. વળી આશ્રવાદીનું શ્રદ્ધાન હોય તો આશ્રવ બંધનો અભાવ કરી સંવર નિજરારૂપ ઉપાયથી મોક્ષ પદને પ્રાપ્ત કરે. હવે આશ્રવ અને બંધનો અભાવ કરી અને સંવર નિજરારૂપ ઉપાયથી મોક્ષ પદને પ્રાપ્ત કરે એવું ક્યારે બને? કે આશ્રવ અને બંધ એને છે એવું માને તો કરે કે એમને એમ કરશે? આપણે જે વાત કરીએ પેલો નિશ્ચય આભાસી થઈ ગયો છે, શુદ્ધ જ છું, આશ્રવ બંધ છે જ નહીં એમ જે માને, એ પછી સંવર નિજરા દ્વારા એ મોક્ષપદની પ્રાપ્તિ ક્યાંથી કરવાનો છે? એને તો ખાલી બસ હું સ્વ ને બીજું પર એટલી જ જો માન્યતા હોય અને સ્વ શુદ્ધ જ છે બસ, તો પછી ક્યાંથી થશે? એટલે અહીંયા કહે છે કે સ્વ પરનું પણ શ્રદ્ધાન કરાવીએ છીએ તે એ જ પ્રયોજન અર્થે તો કરાવીએ છીએ કે ભાઈ તમે મોક્ષપદની પ્રાપ્તિ કરો. માટે એ સ્વના અને પરના શ્રદ્ધાનની સાથે એ આશ્રવાદિક એટલે આશ્રવ બંધ અને એને દૂર કરનારા સંવર અને નેજરા એનું પણ શ્રદ્ધાન એમાં આવી જાય તો જ એ મોક્ષપદની પ્રાપ્તિ થાય. એક વાત કરી. માટે આશ્રવાદિકના શ્રદ્ધાન સહિત સ્વ પરનું જાણવું અથવા સ્વનું જાણવું કાર્યકારી છે. એટલે વર્તમાન પર્યાય જે છે એ પણ તમારે સાથે જાણવી જોઈએ. જો એને એને ઉપાદેય નથી કહ્યું, જાણવાની વાત કરી છે. એમ નથી કહ્યું કે તમે આ જે પર્યાય વર્તમાન છે એની શ્રદ્ધા કરો, એવી રીતે શ્રદ્ધા કરો કે એના આશ્રયે તમને ધર્મ થશે, એમ વાત નથી કરી. માત્ર તમારે જાણવી જોઈએ કે વર્તમાન પર્યાય મારી આ છે, એ મલિનતા છે, અને એ મલિનતા જે છે એને દૂર કરવી છે, માટે તમારે મલિનતાને જાણવાની જરૂર છે. બહુ શાસ્ત્રમાં બધું સ્પષ્ટ હોય છે, પૂરું વાંચે નહીં, પૂરો અભ્યાસ ન કરે એટલે પછી ગોટાળા ગૂંચવાળા થાય અને લોકો સ્વચ્છંદે વર્તે. બધા જ શાસ્ત્રોનો પૂરેપૂરો સંપૂર્ણ જેણે અભ્યાસ કર્યો છે એને કોઈ પ્રશ્ન જ નથી. થોડો અભ્યાસ હોય ત્યારે થોડા પ્રશ્ન થાય તો એમાં આશંકા ભલે થાય, પણ શંકા કરવી નહીં. આશંકા થઈ શકે એટલે આશંકાનું સમાધાન આપણને જેને અભ્યાસ હોય એની પાસેથી આપણને મળે, જ્ઞાની પુરુષો પાસેથી આપણને મળી શકે. પણ શંકા કરીને તમે બેસી જાઓ કે આ આમ જ છે, આવું તો હોય કોને ખબર, તો પછી તમે એમાં આગળ નહીં વધી શકો. અહીંયા બધી આશંકાઓ કરી છે અને એના જવાબો આપ્યા છે. જો એક બીજો પ્રશ્ન અહીંયા છે કે જો એમ છે તો શાસ્ત્રોમાં સ્વ પરના શ્રદ્ધાનને અથવા કેવળ આત્માના શ્રદ્ધાનને જ સમ્યક્ત્વ કહ્યું અથવા કાર્યકારી કર્યું, તથા નવ તત્વની સંતતિ છોડી અમારે તો એક આત્મા જ પ્રાપ્ત થાવ એમ કેમ કહ્યું હું? ફરી પાછો એ પ્રશ્ન દોહરાવ્યો છે કે આવું તો કહ્યું છે શાસ્ત્રમાં, તો એનું કારણ શું? અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું છે ને એટલે ઉત્તર આપે છે કે જેને સ્વ પરનું અથવા આત્માનું સત્ય શ્રદ્ધાન હોય તેને સાતે તત્વોનું શ્રદ્ધાન અવશ્ય હોય જ, તથા જેને સાતે તત્વોનું સત્ય શ્રદ્ધાન હોય તેને સ્વ પરનું અથવા આત્માનું શ્રદ્ધાન અવશ્ય હોય જ એવું પરસ્પર અવિનાભાવીપણું જાણી. અવિનાભાવીપણું એટલે શું? એક વિના બીજું ન હોય એને અવિનાભાવી સંબંધ કહેવાય. એવું અવિનાભાવપણું જાણી સ્વ પરના શ્રદ્ધાનને અથવા તો આત્મશ્રદ્ધાનને જ સમ્યક્ત્વ કહ્યું છે. સાતે તત્વોનું શ્રદ્ધાન સત્ય શ્રદ્ધાન, સાચું શ્રદ્ધાન હોય ત્યારે સ્વ પરનું શ્રદ્ધાન હોય જ, અને સ્વ પરનું શ્રદ્ધાન હોય ત્યારે સાતે તત્વોનું શ્રદ્ધાન હોય જ, એ બંને વચ્ચેનો અવિનાભાવી સંબંધ દર્શાવ્યો છે. અવિનાભાવી સંબંધ કોની વચ્ચે દર્શાવ્યો છે? કે સાતે તત્વોનું શ્રદ્ધાન જ્યારે કહેવામાં આવે ત્યારે એને સ્વ પરનું પણ અથવા આત્માનું શ્રદ્ધાન છે જ, અથવા તો જેને આત્માનું શ્રદ્ધાન છે કે સ્વ પરનું શ્રદ્ધાન છે હું સ્વ અને બીજું પર, તો એને પણ એ પેલા સાતે તત્વોનું શ્રદ્ધાન છે જ હોય જ, એ બંને વચ્ચે અવિનાભાવી સંબંધ છે એમ અહીંયા પંડિતજી કહે છે એના ઉત્તર તરીકે. અને એને અહીંયા જરાક વિસ્તારથી આપણને સમજાવે છે એ વાત લઈએ. એટલે આગળ કહે છે કે આ રીતે અવિનાભાવી સંબંધ હોય જ, પછી કહે છે કે પણ એ છળથી કોઈ સામાન્યપણે સ્વ પરને જાણી અથવા આત્માને જાણી કૃત્યપણું માને તો તેને ભ્રમ છે. કોઈ એમ માને કે મને હું સ્વ અને આ બીજું પર, બસ હવે મને સમજાઈ ગયું, એવો એ પોતે કૃત્ય થઈ જાય, બસ કે બસ મને સમજાઈ ગયું, હવે મારે બીજા કોઈની જરૂર જ નથી, મારે વધારે વાંચવું નથી. હમણાં ભાઈ આવ્યા હતા, એ ભાઈ એ જ કહેતા હતા કે ના હું કંઈ વાંચન કરતો જ નથી અને પાછું એ ઠેકાણું મળે નહીં, તો એ ભ્રમ છે. કૃત્ય થઈ જાય કે બસ અમે તો સ્વ અને બીજું બધું પર બસ એટલું જાણીએ છીએ એટલે અમને તો બધું થઈ ગયું, તો એ ભ્રમ છે. કારણ કે એમ કહ્યું છે કે શું કહ્યું છે, અહીંયા એક શ્લોક મૂક્યો છે એમાંથી વાત લીધી છે. નિર્વિશેષો હિ સામાન્યમ ભવેત ખર વિષાણવત. નિર્વિશેષો હિ સામાન્ય એનો અર્થ એ છે કે વિશેષ રહિત સામાન્ય. નિર્વિશેષો હિ સામાન્યમ એટલે સામાન્ય, કેવું સામાન્ય? વિશેષ વિનાનું સામાન્ય, વિશેષ રહિત સામાન્ય. એ કેવું છે? તો ભવેત ખર વિષાણવત એટલે ગધેડાના શિંગડા સમાન છે. શું કહ્યું અહીંયા? વિશેષ વિનાનું, વિશેષ રહિત સામાન્ય છે તે ગધેડાના શિંગડા સમાન છે. એટલે તમે સામાન્યની વાત કરતા હો અને એને જો વિશેષ નથી તો એ પછી કેવું છે? ગધેડાના શિંગડા સમાન એટલે અસત્ય છે, ગધેડાના શિંગડા હોય નહીં. માટે એટલે કાલ્પનિક વાત થઈ જાય પછી. માટે પ્રયોજનભૂત આશ્રવ આદિ વિશેષો છે, એવા આશ્રવ આદિ વિશેષો સહિત સ્વ છે અને પર એનું શ્રદ્ધાન અથવા આત્માનું શ્રદ્ધાન જે છે એ જ સાચું શ્રદ્ધાન છે. તમે આશ્રવ જે છે બંધ આશ્રવ એ વિશેષો છે. કોના વિશેષો છે? આત્માના. કેમ કે એની દશા અત્યારે કેવી છે? સંસારી પર્યાયમાં રહ્યો છે ને એટલે એનું ધ્યેય શું છે? સિદ્ધની પર્યાય. સિદ્ધની પર્યાયનું ધ્યેય છે એટલે એને સમજાવવું એ છે કે તારે આ પ્રાપ્ત કરવાનું છે. તો એ પ્રાપ્ત તને નથી અને તને અત્યારે વર્તમાનમાં સંસારી પર્યાય છે એટલે કે તું અત્યારે આશ્રવ અને બંધ સહિત છે. આશ્રવ અને બંધ સહિત કેમ કહ્યું? કે તને નવા નવા બંધ પડી રહ્યા છે એટલે એનો અર્થ કે આશ્રવ છે, અને પૂર્વના બંધ છે કર્મ સહિત છે એટલે બંધ છે. બંનેને સાથે એટલા માટે લેવામાં આવે. આશ્રવ આદિ કહેતા આશ્રવ અને બંધ બંને તને છે, અને એને બદલે એમ જ કહેવામાં આવે કે તું સ્વ અને બીજાથી જુદો છો એમ કહેવાથી પછી શું થશે? એની સિદ્ધ સમાન પર્યાય થઈ શકશે? એનો પુરુષાર્થ ઉપડશે? એને શું દૂર કરવું છે એ ખબર પડશે? એનું ધ્યેય શું છે અને પોતે અત્યારે ક્યાં છે એ બે વાત ખ્યાલમાં આવશે? નહીં આવે, આ નહીં થઈ શકે. એટલા માટે પ્રયોજન શું છે તમારું? સિદ્ધિની પર્યાય પ્રગટ કરવી છે તો સિદ્ધિની પર્યાયને તમે સમજો, એ તમારું ડેસ્ટિનેશન છે. અને તમે ક્યાં ઊભા છો એ સમજો, એટલે તમને ડિસ્ટન્સ ખ્યાલ આવે. તમે જ્યાં છો ત્યાંથી તમારે ક્યાં જવાનું છે. પણ આ વાતની ખબર જ નથી તો તમને શું ખબર પડે કે તમારે કેટલું અંતર કાપવાનું છે. એટલે પ્રયોજનભૂત શું છે? તો કે આશ્રવ આદિ સહિત જે સ્વ જે છે એનાથી પેલું આશ્રવ આદિ બંધ વિનાનું પૂર્ણ શુદ્ધ સિદ્ધ સ્વરૂપ કેટલું દૂર છે એ જાણવાનું છે. પોતે જ્યાં છે ત્યાંથી પેલું પ્રાપ્ત કરવું છે ને, એ કેવું છે ને, કઈ રીતે પ્રાપ્ત થાય છે. એટલે પોતાનું વર્તમાન અને જે પ્રાપ્ત કરવાનું છે એને બંનેને જો જાણવું હોય તો તમારું વર્તમાન જે છે એ વિશેષો સહિત છે. કયા વિશેષો? આશ્રવાદી એ વિશેષો છે. કોના? જીવના. વર્તમાન પર્યાયમાં, વર્તમાન એટલે સંસારી પર્યાયમાં. હવે વાંચીએ આપણે આગળ. માટે પ્રયોજનભૂત આશ્રવ આદિ વિશેષો સહિત સ્વ પરનું અથવા આત્માનું શ્રદ્ધાન કરવા યોગ્ય છે, અથવા સાતે તત્વાર્થોના શ્રદ્ધાંતથી જ, અથવા સાતે જે તત્વો છે એના શ્રદ્ધાંતથી જે રાગ આદિક મટાડવા અને અર્થે પરદ્રવ્યોને ભિન્ન ચિંતવે છે અથવા પોતાના આત્માને જ ચિંતવે છે તેને પ્રયોજનની સિદ્ધિ થાય છે. બીજી વાત આ રીતે લીધી કે સાત તત્વ છે એના શ્રદ્ધાંતથી એ રાગ દ્વેષ વગેરેને એ મટાડવા, એટલે એનાથી છૂટવા માટે, રાગ દ્વેષ આદિથી એ છૂટવા માટે એ પરદ્રવ્યોને એ ભિન્ન ચિંતવે છે કે આ પરદ્રવ્યો મારા નથી, એટલે એનામાં મારે કંઈ કરવા પણ નથી, એ મારું નથી, એનું હું કંઈ કરી શકતો નથી, એમ એ પરદ્રવ્યોને ચિંતવે છે. અને પોતાના આત્માને ચિંતવે છે કે હું એનાથી જુદો ભિન્ન શુદ્ધ છું, તેને પ્રયોજનની સિદ્ધિ થાય છે. તેથી મુખ્યપણે એ ભેદ વિજ્ઞાનને અથવા આત્મજ્ઞાનને કાર્યકારી કહ્યું છે. એટલે આ પ્રમાણેનું એનું ભેદ જ્ઞાન વર્તતું હોય અને એ પ્રમાણે આત્મજ્ઞાન હોય એ કાર્યકારી થાય છે. બે રીતે વાત લેવામાં આવી. સાત તત્વોનું શ્રદ્ધાન થાય એટલે સીધી રીતે એની દ્રષ્ટિ જે છે એ બદલાય અને એને એ રાગ આદિને મટાડી અને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપડે. પરદ્રવ્યોને એ ભિન્ન માને, ચિંતવે અને શ્રદ્ધે કે આ પરદ્રવ્યો છે તે મારાથી ભિન્ન છે. એમાં સૌથી નજીક એની નજીક જે રહ્યું છે પરદ્રવ્ય એ શરીર છે. એ શરીર જે છે એને પોતે ભિન્ન ચિંતવે, એટલે જ્યારે શરીરને ભિન્ન ચિંતવે ત્યારે એનો અર્થ જ એ થાય છે કે શરીર સહિતની અવસ્થામાં છે તો શરીરને ભિન્ન માનવાનો પ્રશ્ન થાય ને. એટલે એને ભિન્ન ચિંતવે અને ચિંતવે એટલે પછી કે જો એ ભિન્ન જ છે તો પછી શું, એમ કરીને આગળ એનો પુરુષાર્થ ઉપડે અને એનાથી પોતે શુદ્ધ છે એવું પોતે સાથે શ્રદ્ધાન કરે છે, એટલે પછી એને પ્રયોજનની સિદ્ધિ થાય, એટલે કે એનો સાચો પુરુષાર્થ ઉપડે. એનો અર્થ એ થયો કે એવા ભેદ જ્ઞાન દ્વારા, એને ભેદ જ્ઞાન કરવાનો પ્રશ્ન ક્યારે ઉપસ્થિત થાય કે બે અવસ્થા છે તો ભેદ જ્ઞાન કરવાનો પ્રશ્ન થયો ને. બે અવસ્થાને માને ત્યારે ભેદ જ્ઞાન કરવાનો પ્રશ્ન થાય ને. બે અવસ્થા જ નથી માનતો, પોતાની અવસ્થા એ અત્યારે મલિન અવસ્થા છે, એ બંધ સહિતની અવસ્થા છે અને આશ્રવ પણ થઈ રહ્યા છે એવી એ અવસ્થા છે, અને સિદ્ધની અવસ્થા જે છે તે શુદ્ધ છે અને એમાં આશ્રવ પણ નથી ને બંધ પણ નથી, એમ બે પ્રકારની અવસ્થા માને ત્યારે પછી એને પોતાનું પણ એવું સિદ્ધ સમાન સ્વરૂપ છે એ, અને આ એવું નથી એનું કારણ જે બીજું કંઈ પોતાને વળગ્યું છે એમાં એને ભિન્નતા કરવાનો પ્રશ્ન થાય ને. એટલે માત્ર સ્વ અને પરનો એટલો જ વિચાર કરવાથી તો એ પછી ભેદ જ્ઞાન કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. ભેદ જ્ઞાન કરવું છે કોની સાથે? જગતના બધા પદાર્થો સાથે અને પોતાના રાગ દ્વેષ કસાય જે ભાવ જે છે એની સાથે. માત્ર પર પદાર્થ સાથે ભેદ જ્ઞાન કરવું છે એમ નથી, પોતાનામાં રહેલા જે વિભાવ ભાવો અન્ય ભાવો સ્વભાવ સિવાયના જે કંઈ છે એ બધાથી પોતે ભિન્ન છે, એક સમયની પર્યાય છે એનાથી પણ પોતે ભિન્ન છે, એમ ભેદ જ્ઞાન તો કરવું છે ને. એટલે ભેદ જ્ઞાન કરવાનું માટે પ્રયોજન શું છે? તો કે આવી અશુદ્ધતા મલિનતા પડી છે અને એને દૂર કરીને પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એને પ્રાપ્ત કરી શકાય છે, માટે ભેદ જ્ઞાન કરવું છે. એટલે એ રીતે પણ જો વિચાર કરવા બેસીએ તો એમાં એ વાત સમાય છે કે સાતે તત્વોનો શ્રદ્ધાન છે એ જ ખરેખર તો આત્માનું શ્રદ્ધાન છે, અથવા તો આત્માનું શ્રદ્ધાન કહીએ કે સ્વપરનું શ્રદ્ધાન કહીએ તો એમાં એ સાતે તત્વોની શ્રદ્ધા આવી જાય છે એ ગર્ભિત છે. કેટલી બધી સ્પષ્ટતા કરી અને પંડિતજી અહીંયા આપણને સમજાવે છે. થોડીક દ્રષ્ટિ બદલવાની જરૂર છે. જે જે વસ્તુનો અભ્યાસ કરીએ એના ઉપર થોડું મનન મંથન કરીએ અને એકાંતે ન લઈ લઈએ તો બધું સમજાય એવું છે. એક તો સંતોષ નહીં પામવો કે આપણે આ અભ્યાસ કર્યો છે એટલે આપણને આવડી ગયું છે, એવું ક્યારેય સંતોષ નહીં માનવો. એનું એ શાસ્ત્ર બીજી વખત આપણે વાંચીએ છીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ વાત તો આમાં ગૂઢ રીતે ભરેલી હતી, એ વખતે મેં વાંચી પણ મને એ વાત તો ખ્યાલમાં જ નહોતી આવી. ત્રીજી વખત વાંચીએ છીએ ત્યારે પણ આપણને ખ્યાલ આવે છે કે આવો બધો ભાવ ભર્યો છે. એટલે ક્યારેય સંતોષ માનીને બેસવું નહીં. આપણે આપણી જાતને એમ નહીં માનવું કે બધું આવડે છે આવડે છે, એવો એવો ભાવ ક્યારેય રાખવો નહીં, હંમેશા ઓપન રહેવું. અહીંયા આગળ કહે છે કે વળી તત્વાર્થ શ્રદ્ધાન કર્યા વિના સર્વ જાણવું કાર્યકારી નથી, કારણ કે પ્રયોજન તો રાગ આદિ મટાડવાનું છે. કોઈ એમ કે અમે બધું જાણીએ છીએ, મેડિકલ ને એન્જિનિયરિંગ ને આ અંતે બધું જાણીએ છીએ, તો એ જાણપણું એને શું કાર્યકારી છે, શું ફાયદો કરનારું છે? તત્વાર્થ શ્રદ્ધાન વિનાનું એવું કોઈ પણ જાણકારી કરવું, બીજી અન્ય કોઈ પણ જાણકારી કરવી, બીજું કંઈ પણ જાણવું એ કોઈ રીતે કાર્યકારી છે નહીં. એટલે સર્વ જાણવું કાર્યકારી નથી. એટલે સર્વ મૂકી દીધો છે શબ્દ. તત્વાર્થ શ્રદ્ધાન કર્યા વિના સર્વ જાણવું કાર્યકારી નથી, કારણ કે પ્રયોજન તો રાગ આદિ મટાડવાનું છે. હવે આશ્રવાદીના શ્રદ્ધાન વિના એ પ્રયોજન ભાસતું નથી, ત્યારે કેવળ જાણવાથી જ માનને વધારે છે. જો સરસ વાત મૂકી, એ પોતે બંધ સહિત છે, પોતાને આશ્રવ અત્યારે વર્તમાનમાં પણ દરેક સમયે થઈ રહ્યા છે એ માન્યા વિના, એ માને નહીં અને બીજું બધું પોતે જાણે છે જાણે છે એવા ભાવમાં રહે તો ઉલટો એ માન કસાય પોષે છે. એને આશ્રવાદીનું શ્રદ્ધાન નથી, પોતાને આશ્રવ થાય છે એને લીધે બંધ પડે છે અને પૂર્વના પણ બંધ પડેલા છે. એવા શ્રદ્ધાન વિના એવી વાતને જાણે નહીં તો પછી એ બીજું જે જાણે છે એનાથી તો એ માન કસાય વધારે છે. રાગ આદિ છોડે નહીં તો એનું કાર્ય કેવી રીતે સિદ્ધ થાય? બીજી વાત, જ્યાં નવતત્વની સંતતિને છોડવાનું કહ્યું, પહેલા વાત કરીને અમૃતચંદ્રાચાર્ય ભગવાનના શ્લોકમાં કે નવ તત્વની સંતતિને છોડવાની વાત કરીને એને છોડીને માત્ર આત્માને જાણવો એટલે સમ્યક દર્શન છે, તો એની અહીંયા સ્પષ્ટતા કરે છે કે બીજું, જ્યાં નવતત્વની સંતતિને છોડવાનું કહ્યું છે ત્યાં પૂર્વે નવતત્વના વિચાર વડે સમ્યક દર્શન થયું અને પાછળથી નિર્વિકલ્પ દશા થવાને અર્થે એ નવતત્વો પણ વિકલ્પરૂપ છે એમ એની શ્રદ્ધા છોડવાની છે. શું? નવતત્વોની સંતતિને છોડવાનું જ્યાં કહ્યું છે ત્યાં એની સામે શું વાત છે? તો કે એ વિકલ્પરૂપ જે છે એ વિકલ્પને છોડીને આત્મામાં જવું છે ત્યારે એમ કહેવામાં આવ્યું છે કે એની શ્રદ્ધા એમ નથી છોડવાની પણ એને વિકલ્પમાંથી છોડવાનું છે. નવ તત્વના વિકલ્પ જ કર્યા કરીએ તો આત્મામાં નહીં જવાય. શું વાત છે? કે તમે જે કંઈ દ્રવ્યશ્રુત વાંચો છો, અભ્યાસ કરો છો, એનો માત્ર વિકલ્પ રાખીને ત્યાં જ રહો અને એમ માનો કે અમે તો આત્મામાં છીએ, તો એ માન્યતા તમારી ભૂલ ભરેલી છે. એ વિકલ્પ પણ જોઈશે અને વિકલ્પ સાથેનો ભાવ પણ જોઈશે અને પછી નિર્વિકલ્પ ધ્યાનની દશામાં તમે પોતાના સ્વરૂપને સ્પર્શ કરશો. એટલે જેને નિર્વિકલ્પ ધ્યાનની દશાનો ખ્યાલ છે એને એ વાતનો પણ ખ્યાલ છે કે કોઈ પણ વિકલ્પો સાથે આત્મામાં જવાતું નથી. બેનશ્રીબેનનું વચનામૃત છે, બહુ સુંદર વચનામૃત છે. એમાં એમણે એમ કહ્યું છે કે ગુફાના દ્વાર સુધી તો વાહનમાં જવાય, પણ પછી ગુફામાં અંદર પ્રવેશ કરીએ ત્યારે વાહનોને છોડવા પડે, પછી વાહનોને બહાર રાખીને ગુફામાં જવાય. એટલે વિકલ્પ સાથે તમે ગુફાના દ્વાર સુધી એટલે કે આત્મા સુધી જઈ શકો, પણ પછી અંદર આત્મામાં જાઓ છો ત્યારે એ વિકલ્પરૂપી વાહનોને બહાર રાખવાના થાય, એટલે વિકલ્પને છોડવા પડે. એ વિકલ્પ છૂટે તો જ અંદરમાં જવાય. તો એ વાત જે છે એ આમાં અહીંયા એવો ભાવ એવો નીકળે છે. જો આપણે હવે ફરી વાંચીએ શું કહે છે અહીંયા, કે બીજું, કે જ્યાં નવતત્વની સંતતિને છોડવાનું કહ્યું છે ત્યાં પૂર્વે નવતત્વના વિચાર વડે સમ્યક દર્શન થયું અને પાછળથી નિર્વિકલ્પ દશા થવા અર્થે નવ તત્વોનો પણ વિકલ્પ છોડવાની ઈચ્છા કરી, પણ જેને પહેલા જ નવ તત્વનો વિચાર નથી તેને તે વિકલ્પો છોડવાનું શું પ્રયોજન? જેણે દ્રવ્યશ્રુતનો અભ્યાસ જ નથી કર્યો, આ નવ તત્વ જે છે કે સાત તત્વ છે તે શું છે એ કંઈ સમજ્યો જ નથી, એને એ વસ્તુને એણે આત્મસાત કરી જ નથી, જાણતો જ નથી એના વિશે, અને માત્ર સ્વને પર એમ લઈને બેસી ગયો, એનું શું થવાનું? એટલે એ વિકલ્પો છોડવા છે, એટલા માટે જેને એનો વિચાર જ નથી કર્યો ને એ વિકલ્પોને છોડી દે, જે કાર્યકારી વિકલ્પ છે એ કાર્યકારી એ અપેક્ષા કે એને એક ભૂમિકા માટે થઈને એ કાર્યકારી છે, એ ભૂમિકા ઉપર આવવું તો પડશે ને, એ ગુફાના દ્વાર સુધી એને પહોંચવા માટે એ વાહનોની જરૂર છે, પણ પહેલેથી જ કે ના વાહનો કામના નથી તો પછી ક્યાં ગુફાના દ્વાર સુધી પહોંચશે કેવી રીતે? વાહન છે જ નહીં તો ગુફાના દ્વાર સુધી પહોંચશે કેવી રીતે? વાહનોમાં એ વાહન દ્વારા ગુફાના દ્વાર સુધી પહોંચ્યો અને પછી ત્યાં વાહન મૂકીને અંદર ગયો, એવી વાત અહીંયા છે કે નિર્વિકલ્પ દશા એ પછીની વાત છે, એની પહેલા એને વિકલ્પ દ્વારા પણ બધું સમજવું તો પડશે ને, એટલે પછી જ્યારે અંદરમાં જવું છે ત્યારે વિકલ્પ છોડવાની વાત છે. હવે ભાઈ તારે વિકલ્પ જ છોડવા હોય તો બીજા અનેક પ્રકારના વિકલ્પો છે એને પહેલા તું છોડ ને, અન્ય અનેક વિકલ્પો પોતાને થાય છે તેનો જ ત્યાગ કરવો, પહેલા તો એ કરવા જેવું છે. નિર્વિકલ્પ કેવી રીતે થવું એનો પહેલા અભ્યાસ કરવો. દિવસમાં હજારો વિકલ્પ આપણને આવે છે, એ બધા ના આવે, ઓછા થતા જાય, એનો પહેલા અભ્યાસ કરવો. એ અભ્યાસ એક વસ્તુ છે, અભ્યાસ દ્વારા કોઈ પણ વસ્તુ શક્ય બને છે એ અભ્યાસ છે. એવો અભ્યાસ કરતા આપણને એટલા બધા વિકલ્પો ન હોય ને તો એ શાંત દશા જે છે બહારમાંથી શાંત દશા, એ અંતરમાં પણ એવી શાંત દશા ઉત્પન્ન થાય, અને પછી જે થોડા ઘણા જે વિકલ્પ જે છે એ વિકલ્પ પછી એ ચાલ્યા જાય. એક જ વિકલ્પ રહે, આત્મામાં જવાનો જ જે વિકલ્પ રહે, અને પછી એ રીતે એ આત્મા સુધી પહોંચાય છે. એટલે બીજું બધું કેટલું બધું કાઢી નાખવાનું છે, ફિલ્ટર કરવાનું છે, એની શરૂઆત અત્યારથી કરવી જોઈએ. માત્ર વાંચ્યા કરશો તો પણ નહીં ચાલે. એટલા માટે આપણે બધાને જ્યારે જ્યારે સ્વાધ્યાયને આ સીબીએ થાય છે ત્યારે યાદ કરાવડાવીએ છીએ કે પ્રભુ એક અભ્યાસ શરૂ કરો નિર્વિકલ્પ થવા માટેનો, કેમ કે ખૂબ વિકલ્પો સહિત તમે જીવન જીવી રહ્યા છો. રોજ નિયમિતપણે એક અભ્યાસ રૂપે કે વિકલ્પ ઓછા થાય એ રીતે ધ્યાનનો પ્રયોગ કરો, અને એને લીધે થઈ અને પછી જ્યારે તમને ધ્યાન, સાચું ધ્યાન ક્યારે કહેવાય કે જ્યારે એકાગ્રતા આત્માની થઈ જાય છે ત્યારે સાચું ધ્યાન, તો એ વખતે તમને એ બધું અભ્યાસ ઉપયોગી થશે, નહીંતર પછી મુશ્કેલી પડશે. તો આજે અહીંયા સુધી આપણે સ્વાધ્યાય રાખીએ છીએ. અહીંયા છેલ્લી વાત એ આવી કે એ પ્રમાણે સ્વ પરના શ્રદ્ધાનમાં પણ શું છે, અથવા તો આત્માના શ્રદ્ધાનમાં પણ સાતે તત્વોના શ્રદ્ધાનની સાપેક્ષતા છે, માટે તત્વાર શ્રદ્ધાન એ સમ્યક્ત્વનું લક્ષણ છે. એટલે સુધી વાત આપણે અહીંયા આવી છે 329માં પાના ઉપર. એના પછીના પ્રશ્ન અને ઉત્તર હજી આગળ ચાલશે અને વધારે આપણી સ્પષ્ટતાઓ થશે. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન નથી તો પછી આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર.